ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 3 એપ્રિલ 2016, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 753, વવાણિયા 1953। ઋષભજીને ઈશ્વર પ્રીતમ માહરો રે ઔર ને ચાહુ રે કંઠ રીઝ્યો સાહેબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત। નાભિરાજાના પુત્રો શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં। એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં। જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે। જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચરિત્રને પ્રાપ્ત થાય છે। જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે। આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે। સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે। સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે અને એ જ ભેદ છે। વસ્તુતા એ ભેદ નથી, તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. પરમ કૃપાળુ દેવે વમાણિયામાં એમની સ્થિરતા હતી ત્યારે એમણે આનંદગણ ચોવીસી શરૂ કરી. એ ચોવીસીના પદોના ભાવ, કેમ કે પત્રોમાં કૃપાળુ દેવનો બહુ આગ્રહ છે કે તમામ સાધકે આનંદગણ ચોવીસીનો અભ્યાસ કરવો, કંઠસ્થ કરવી, વારંવાર બોલવી. આનંદગણજીએ ચોવીસીની અંદર વિતરાગ દર્શનની ગૂંથણી કરી છે અને એમાં જે યોગ છે પ્રભુને પામવાના, એ ચારેય યોગનો ત્યાં સમાવેશ કર્યો છે. સાધક માટે પહેલો યોગ છે પ્રીતિ યોગ, બીજો યોગ છે વચન યોગ, ભક્તિ યોગ બીજો ભક્તિ યોગ, ત્રીજો વચન યોગ, અને ચોથો યોગ છે સામર્થ્ય યોગ. હરિભદ્ર શ્રી મહારાજાએ આ યોગના ચાર પ્રકાર બતાવ્યા છે. અને યોગ એટલે આત્માને મોક્ષ સાથે જોડવાની જે તાકાત, જે વ્યવહારમાં જે છે તેને યોગ કહેવાય છે. ભક્તિ એક એવો વ્યવહાર છે કે જેનામાં જીવને પરમાત્મા સાથે જોડવાની, અભેદ કરવાની અદ્ભુત તાકાત રહેલી છે. એટલે પહેલો છે પ્રીતિ યોગ. ચારે ચાર યોગને આનંદગણજી મહારાજે ચોવીસીની અંદર ગૂંથી દીધા છે. એમણે પરમાત્માના સ્વરૂપને લક્ષ્ય બનાવીને આ સાધકના યોગની વાત કરી છે. પ્રીતિ યોગ, સંસારમાં જીવોને પોતાના સ્વજનો પ્રત્યે, પરિજનો પ્રત્યે પ્રીતિ હોય છે, એટલે એની સાથે એને સારો મજાનો સ્નેહ હોય છે. બીજા અર્થમાં કહીએ તો રાગ હોય છે. જ્ઞાની પુરુષ કહે છે કે આ જે રાગ છે, આવી પ્રીતિ જેમ સંસારી જીવો સાથે આપણે સંબંધી કરી છે, એમ કોઈ આવા પરમ તત્વ સાથે પણ કરવી. અને એ પરમ તત્વ સાથેની પ્રીતિમાં આ ચોવીસી ચોવીસ તીર્થંકર અદ્ભુત પાત્ર છે. જો એની સાથે પ્રીતિ કરવામાં આવે તો આપણી પ્રીતિ યોગ બની જાય. અત્યારે આપણી પ્રીતિ છે એ કર્મબંધનું કારણ બને છે. પ્રભુ સાથેની પ્રીતિ એ મોક્ષનું કારણ બને, એની સમજણ આપે છે. અને એમાં આ પહેલું જે ઋષભદેવજીનું પદ આનંદગંજીએ મૂક્યું છે એ પદનું વિવરણ કરતા કૃપાળુદેવ લખે છે કે નાભી રાજાના પુત્ર ઋષભદેવજી તે મારા પરમ વાલા છે, તેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. સંસારમાં ઉત્કૃષ્ટ પ્રીતિનું જે સંબંધ સ્વરૂપ છે એ પતિ પત્નીનું છે. દાંપત્ય જીવનની પ્રીતિ એ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. તો અહીંયા ઋષભદેવ પરમાત્માને પોતાના પ્રીતમ બનાવવાના છે. હવે કોઈ બીજો મારો સ્વામી નહીં, ઋષભદેવ છે એને જ હું ચાહું. કારણ શું, કામ તમે એને ચાહો છો? એનું સરસ કે છે, રીઝ્યો સાહેબ સંગન પરિહરે રે ભાંગે સાદી અનંત. આ સ્વામી એવા છે, આ પરમાત્મા એવા છે કે જેની સાથે એકવાર તમે પ્રીતિ કરી અને જો એ તમારા ઉપર પ્રસન્ન થયા તો પછી કોઈ દિવસ તમારો સંગ એ છોડશે નહીં. અન્ય સ્વામીની બાબતમાં નક્કી ન કહેવાય. આજે છે અને કાલે ભાગી જાય, છૂટા થઈ જાય, નથી ફાવતું, નથી ગમતું, અનેક પ્રકારનો ચાલ્યા કરે. સંજોગો બદલાય, સ્થિતિ બદલાય, તો પ્રીતિના સ્વરૂપ પણ બદલાય. સાંસારિક પ્રીતિ એ પવન જેવી, વંટોળિયા જેવી, આવે તો આવે અને જાય તો જાય. ત્યારે પરમાત્માની પ્રીતિની અંદર આ એક વિશેષતા છે. એકવાર પ્રભુ સાથે પ્રીતિ થઈ અને પ્રભુ જો પ્રસન્ન થયા, પરમાત્મા જો પ્રસન્ન થયા, તો આ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ પ્રીતિ કરનારનો સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી એ આદિ છે. ભાંગે સાદી અનંત, કોઈ પણ વસ્તુને સમજવાના ચાર ભાંગા કીધા છે. સાદી અનંત, સાદી શાંત, અનાદિ શાંત અને અનાદિ અનંત. વસ્તુ સાથેના સંબંધો ચાર સ્વરૂપે હોય. એક તો એની સાથે આપણો સ્વરૂપનો સંબંધ થયો ન હોય તો થાય અને પછી કાયમી રહે એને કહેવાય સાદી અનંત. હતો નહીં પણ થયા પછી એનો અંત આવતો નથી એને કહેવાય સાદી અનંત. બીજો ભાંગો છે સાદી શાંત. એનો સંબંધ હતો નહીં, થાય પણ ખરો અને થયા પછી ગમે ત્યારે બંધ પણ પડી જાય, એનો અંત ગમે ત્યારે આવે. સંસારી સંબંધો બધા સાદી શાંત છે, થાય અને થાય ને પાછા ગમે ત્યારે જાય, એનો કઈ ભરોસો નહીં. અનાદિ શાંત એવા પણ સંબંધો છે કે અનાદિથી જીવ સાથે છે, અનાદિથી, અને છતાં ગમે ત્યારે ચાલ્યા જાય, એનો અંત આવી શકે છે. અનાદિથી છે એટલે રહેશે એવું નહીં. આપણા વિભાવો કસાયો અનાદિથી છે ને, આપણા રાગ દ્વેષ અનાદિથી છે, પણ શાંત છે. ભાંગાની દ્રષ્ટિએ જોઈએ તો અનાદિ શાંત છે, ભલે અનાદિથી હોય. જીવનું અજ્ઞાન અનાદિથી છે, જીવના રાગ દ્વેષ અનાદિથી છે, જીવને જન્મ મૃત્યુના રોગ અનાદિથી છે, જીવનું પરિભ્રમણ અનાદિથી છે, પણ અનંત નથી. એને ટાળી શકાય છે, એનો અંત લાવી શકાય છે. એ ભાંગો છે અનાદિ શાંત. અને ચોથો ભાંગો છે અનાદિ અનંત. અનાદિ અનંત એટલે જેની આદિ પણ નથી અને જેનો અંત પણ નથી, એવો સંબંધ. તો આત્માનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો, એનો સંબંધ જીવ સાથે કેવો? તો કે અનાદિ અનંત. અનાદિથી છે, તું જાણતો ન હો તો પણ એ છે, અને તારી ઈચ્છા ન હોય તો પણ એ રહેશે. અનાદિ અનંત છે. એવા સંબંધો જે એનો સ્વભાવ છે, જે એના ગુણો છે, આત્માનો ગુણ ક્યારેય કદી નષ્ટ ન થાય, આત્માના પ્રદેશો ક્યારેય કદી નષ્ટ ન થાય. અસંખ્યાત પ્રદેશી એવો આ જીવ, દેહ અનેક વાર આવ્યો છે, એનો વિનાશ થયો છે, નષ્ટ થયો છે, દેહના પરમાણુઓ સળગી મળ્યા છે, પરંતુ ક્યારેય આત્માના પ્રદેશનો એક પણ પ્રદેશ આઘો પાછો હાનિ વૃદ્ધિ કે ઓછો વધતો થયો નથી. આ આત્માને એના પ્રદેશ સાથેનો સંબંધ છે, ગુણ સાથેનો સંબંધ છે, અસ્તિત્વ સાથેનું સ્વરૂપ છે. તો આવું શાસ્ત્રની અંદર સંબંધોની દ્રષ્ટિમાં ચાર ભાંગા કીધા છે. જ્યારે જ્યારે વસ્તુનું સ્વરૂપ વિચારવું હોય, જ્યારે જ્યારે કોઈ સાથે આપણને રાગદ્વેષ થતા હોય તો એનું સ્વરૂપ વિચારવું કે આનો સંબંધ આપણી સાથે કયા ભાંગાથી છે. જો અનાદિ અનંતના ભાંગાથી હશે તો કદી મટવાનો નથી. પણ જો સાદી શાંત હશે તો શરૂ થયો અને ગમે ત્યારે જઈ શકે છે. એવા આપણા વિભાવ ભાવો, રાગાદી કશાય ભાવો આપણે જ્યારે નક્કી કરીએ ત્યારે જાય. ક્રોધ આવ્યો હોય તો કાયમ રહે ખરો? ન રહે. એમ વિચારીને પરમાત્મા સાથેનું સ્વરૂપ નક્કી કર્યું કે આ જીવને ક્યારેય પરમ તત્વ સાથે એનું જોડાણ થયું નથી. જ્યારથી છે ત્યારથી એ સાંસારિક સંબંધથી જ જોડાયેલો છે, પૌદ્ગલિક પદાર્થો સાથે જ જોડાયેલો છે, ઐહિક સુખ અને પદાર્થના સુખથી જ જોડાયેલો છે. એ ક્યારેય પરમ તત્વ સાથે જોડાયો નથી, દિવ્ય સુખ સાથે જોડાયો નથી. એટલે એને એની ખબર જ નથી, કારણ કે એની આદિ એના જીવનમાં થઈ જ નથી. એકવાર આપણે કહીને ઘણા કે આ ખાવું નથી, આ ભાવતું નથી, અરે પણ તું ચાખતો ખરો, તું જોતો ખરો, આને મળવા જવું નથી, એની અરે બોલવું નથી. ભાઈ તું એકવાર બોલતો ખરો, એકવાર સત્સંગમાં જાતો ખરો, પછી તું બધો નિર્ણય લેજે. પરંતુ જે કોઈ જની આદિ શરૂ નથી થતી જીવનમાં, એવા ઘણાય તત્વો આપણાથી છૂટી જાય છે. તો અહીંયા બહુ સરસ કહે છે કે તને તારા જેવું જ એક સ્વરૂપ છે જે સંસારમાં પરિભ્રમણ કરતા હતા અને એનું પરિભ્રમણ સમાપ્ત થયું, જે સંસારમાં અનંત કાળથી દુઃખી હતા અને એ પરમ સુખમાં સ્થિત થયા, જે જન્મ મરણનો અંત વિનાના હલતા હતા એ બધા પોતાના જન્મ મરણ સમાપ્ત કરીને સ્વરૂપમાં સ્થિત થયા. ભાઈ તું એની સાથે સંબંધ બાંધતો ખરો? તું એના સ્વરૂપને ઓળખતો ખરો? એકવાર એની સાથે જા, એના દર્શન કર, અને પછી તને એવું લાગે તો ભલે, પણ તું એકવાર જો. કારણ કે આનું સ્વરૂપ કેવું છે કે રીઝ્યો સાહેબ સંગન પરિહરે રે. એકવાર એને તારી પ્રસન્નતા જોઈ અને તારા ઉપર એને પ્રસન્નતા આવી, હવે એ કદી તારો સાથ છોડશે નહીં. તારી ઈચ્છા હશે તો પણ એ તારાથી વિમુખ થશે નહીં. એવું પરમ તત્વ છે. પરમ તત્વની આટલી બધી જબરજસ્ત તાકાત છે. એટલે કૃપાળુદેવે બહુ માર્મિક ઢંગની અંદર એક વાત મૂકી કે સમ્યક દર્શન લેતા પહેલા તું વિચારજે, તારે ઈચ્છા હોય તો જ લેજે, ન હોય તો ન લેતો. સમ્યક દર્શન જીવને કહે છે કે એકવાર મને ગ્રહણ કર્યા પછી હું તને ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જઈશ. તારા જન્મ મરણ બંધ કરી, તારા સંસાર ચક્રનો નાશ થશે. આ પરમ તત્વ છે. રીજ્યો સાહેબ સંગન પરિહરે, એકવાર તારી સાથે જોડાયો તો તારી મુક્તિ, તારું સ્વરૂપ અને તારો નિત્ય આનંદ, શાશ્વત આનંદ એમાં જ સ્થિત કરાવે. પછી તારી ઈચ્છા હોય તો પણ ચાલે નહીં. કદાચ સમ્યક દર્શન છોડી દઈએ તો પણ કે છે અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં તો તને મોક્ષે પહોંચાડવાનું મારું કામ છે. આવો સજ્જનોનો સંગ હોય છે. સ્વાધ્યાય, સત્સંગ આ બધા આ કેટેગરીમાં આવે છે. પરમાત્માના દર્શન આ કેટેગરીમાં આવે છે. કે એકવાર તમારે એની સાથેનો સાત્વિક સંબંધ થયો પછી એ તમારા અનંત સુખને તમને પ્રાપ્ત કરાવીને છૂટકો કરે. તમે ભૂલી જાઓ કદાચ, પરંતુ એ તમને નહીં ભૂલે. એની સજ્જનતા એવી છે કે એ તમને નહીં ભૂલે. એની પવિત્રતા એવી છે. મુનિશ્રી બેઠા હતા અને પૂછ્યું કે ચુનીલાલજી મહારાજ કેમ ઉપર આવ્યા નહીં, તો કે એમની દ્રષ્ટિ વિષમ છે, એ નથી માનતા. એ કહે છે કે ગ્રહસ્થથી આપણને મોક્ષનું કારણ બને નહીં. મહારાજ નીચે બેઠા છે, મને મગજમાં બેઠું છે, દીક્ષા લે તો જ એના થકી આપણું કલ્યાણ થાય, ને તો થાય સાહેબ, આવી વાત બેઠી છે મગજમાં. કૃપાળુ દેવ ઉપરથી નીચે ઉતર્યા ઉપાશ્રયના મેળામાંથી અને સીધા ચુનીલાલજી પાસે ગયા. એને કહ્યું કે મુનિ, અમને તમારા પ્રત્યે કોઈ દ્વેષ નથી, પરંતુ જો તમે સત્તત્વની શ્રદ્ધા કરશો અને આ તમારા ગુરુ મહારાજ જેમ કહે છે એમ કરશો, તો તમે જ્યાં હશો ત્યાં ભવાંતરમાં પણ અમે તમને ઉઠાવી લઈશું. આ સત્પુરુષોના પ્રેમની નિશાની છે. આપણે એની સાથે થોડો જ સંબંધ કર્યો છે, પછી કદાચ આપણે એનાથી વિમુખ થયા હશું, પણ એ જે ક્ષણ આપણા જીવનમાં આવી છે, એ જે ઘડી આપણા જીવનમાં આવી છે, એ ભવાંતરની અંદર પણ જ્યાં આપણે ક્યાંય રીબાતા હશું, ફસાયા હશું, કૂટાતા પીટાતા હશું, ત્યાં આ પરમ તત્વ આવીને આપણને ઉઠાવી લેશે. એવું આ કલ્યાણ સ્વરૂપ છે, મંગલ સ્વરૂપ છે. રીઝ્યો સાહેબ સંગન પરિહરે રે, ભાંગે સાદી અનંત. તો સંસારમાં સંગ કોનો કરવો? જે ભાંગે સાદી અનંત છે એનો કરવો, કે જેનો અત્યાર સુધી થયો નથી, પણ થયા પછી જે કદી આપણને છોડશે નહીં, એવો શાસ્ત્રનો, સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો, મુક્ત પુરુષનો, સિદ્ધ પુરુષનો, પરમાત્મા સ્વરૂપનો, એનો સંગ કરવો. ભલે થયો નથી, અનંત કાળમાં થયો નથી, અનંત કાળમાં એનું નામ લીધું નથી, એનો કરવો. કારણ કે એનો ભાંગો છે એ સાદી છે, અત્યાર સુધી હતું નહીં, એની શરૂઆત થઈ નથી. આદિ એટલે શરૂઆત, અને સાદી એટલે શરૂઆત થવી, એ થઈ નથી, પણ થાય તો એ તમને છોડશે નહીં, થાય તો એ છોડશે નહીં. સરસ કહે છે કે તે સંગ અટળ હોવાથી અનંત છે, એનો અંત નહીં આવે. જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે, હવે આપણને સાધક મુમુક્ષુ એમની વાત કરી છે, એ સ્વરૂપ જિજ્ઞાસુ છે. પ્રત્યેક આત્માર્થી જીવની અંદર જ્યારે પોતાના કલ્યાણની ભાવના જાગે છે, જ્યારે એને એમ થાય છે કે દુઃખ સ્વરૂપ સંસારથી હું હવે મુક્ત ક્યારે થાઉ, આ અનંત દુઃખના કારણરૂપ જન્મ મરણનું ચક્કર હવે ક્યારે પૂરું થાય, અનાદિનું અને અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે, એવી પોતાના આત્માની જેને દયા પ્રગટિ છે એવા પુરુષને જિજ્ઞાસુ કહે છે. ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. આવા જિજ્ઞાસુ છે કે જેને હવે જગતની ચિંતા નથી, હવે આખું જગત પોતપોતાના શુભાશુભ કર્મ અનુસાર ચાલ્યા કરશે. તું તો કઈ તીર્થંકર તરીકે જન્મો નથી, આખા જગતનો ઉદ્ધાર કરવાનું એ પણ કરી શક્યા નથી, અને એ પણ કે છે થઈ શકે નહીં. તો જ્યારે તને એમ થાય હું બહુ બધાનું કરી દઉં ને બહુ કરું છું, આવો કર્તૃત્વ ભાવ, કર્તૃત્વનું અહમપણું જ્યારે હોય, એ જ્યારે શાંત પડે, તું જ્યારે એમ કે હું થાકી જાઉં હવે હું આમાં કઈ કોઈનું કરી શકું નથી, તે દિવસે તને તારા આત્માની દયા આવવી જોઈએ કે હું મારું તો કલ્યાણ કરી શકું એમ છું, જગતનું થાય કે ન થાય. બસ દ્રષ્ટિને પાછી વાળ, અનંત જીવો સાથે મૈત્રી રાખ. બસ વાત પૂરી થઈ. કોઈ સાથે વેરભાવ નથી. અને જે કોઈ જીવ સત્પ્રવૃત્તિ કરે એને મારી અનુમોદના છે, પ્રમોદ ભાવ છે, એના પ્રત્યેનો પ્રમોદ ભાવ છે. અને એ કદાચ દુઃખી હોય તો એના પ્રત્યે મને કરુણાનો ભાવ છે, અનુકંપાનો ભાવ છે. અને મારું કદાચ એ સાંભળવા કંઈ તૈયાર ન હોય તો પણ મારો માધ્યસ્થ ભાવ છે. આ ચાર ભાવનાથી જગત સાથેનો સંબંધ મર્યાદિત કરી દેવાનો. એ મર્યાદિત કરીને હું મારું કલ્યાણ કરી શકું એમ છું. ઉદ્ધરેત આત્મ આત્માનમ, તારા આત્માનો તું ઉદ્ધાર કરી શકે એમ છે. તારા આત્માનું મોક્ષનું કારણ તું છો અને સંસારનું કારણ પણ તું છો. જીવ પોતે જ મુક્તિનું કારણ અને પોતે જ બંધનું કારણ છે. બધા જ શાસ્ત્રોએ સર્વસંમત આ નિર્ણય તો આપ્યો જ છે. ઈશ્વરના સ્વરૂપમાં જે કંઈ એના મતભેદ હશે તે, પરંતુ બધાનો એક મત છે કે જીવ પોતે જ પોતાનું કલ્યાણ સાધી શકે છે. જેથી આ ભાવ આવે તેથી જગતમાંથી પોતાની જે કંઈ ભાવ છે, જગત પ્રત્યેનો કર્તૃત્વનો ભાવ કે હું કંઈક કરી દઉં, આનું કરી દઉં, આનું કરી દઉં, એટલા બધા ઉછાળા મારે છે ભાવ કે આને હું સારું, મેં આમ બધાને કર્યું છે, કુટુંબમાં આમ કર્યું છે, ફલાણામાં આમ કર્યું, સમાજમાં આમ કર્યું છે. આ બધા ભાવોથી તું શાંત થ, તું તારું કરી શકીશ, એમાં કોઈ શંકા નથી. એક પણ શુભ ભાવ તારો કરવો હશે તો તારો શુભ ભાવ કરીશ અને તારા કર્મને હટાવી શકીશ. જગતનું કરવા જઈશ તો કર્મના સરવાળામાં ઉમેરો થશે, રાગ દ્વેષ વધશે, કસાયો વધશે, તો તારું બંધ છે એ ટાઈટ થશે, નબળો નહીં થાય. તારું કરીશ ત્યારે તારા કર્મો શિથિલ થશે, તારા કર્મો મંદ થશે, તારા કર્મો અલ્પ થશે, ક્ષીણ થશે અને ક્ષય થશે. તારું સુકૃત તારી મુક્તિનું કારણ બની શકશે. જ્યારે તું તારા પુરુષાર્થનું કેન્દ્ર તારા આત્માને બનાવીશ, અંતરદયા, અનંત કાળ ગયો પરિભ્રમણમાં, અરે મારું કંઈ કલ્યાણ થયું નહીં, આવું જ્યારે અંતર મનથી વિચાર કરે ત્યારે એના જીવનમાં સ્વકલ્યાણનું કર્તૃત્વ જાગે. અને એ પળ એની ઉત્કૃષ્ટ પળ છે. જેથી આવો શુભ નિર્ણય આવ્યો તો અત્યાર સુધી એ બોધ સાંભળતો હતો, શાસ્ત્રો વાંચતો હતો, ધર્મક્રિયાઓ કરતો હતો, પણ એ બધું પરને માટે કરતો હતો. આ પહેલી વાર એવી પરિણતિ થશે એને, એના જીવનના પરિણામો એવા બદલાઈ જશે કે જે ક્ષણે એમ થશે કે મારે મારું કલ્યાણ કરવું એમાં જ વિશ્વનું કલ્યાણ છે, મારે મારું કલ્યાણ કરવું એમાં જ વિશ્વનું કલ્યાણ છે, જગતને એક જીવ આડો આવતો ઓછો થાય. ઓલાએ કીધું કે સાહેબ શું કરું, મારે બહુ સેવા કરવી છે. તો કે તું બીજાને નળમાં, તું નળતો બંધ થા, ગામના ઉતારની જેમ. કેટલાને તું નળે છે, કેટલાના દુઃખનું કારણ છે, કેટલાના કસાઈનું કારણ છે. મહર્ષિ અરવિંદ ક્રાંતિકારી મુવમેન્ટની અંદરના આગળ પડતા હતા. અલીપુર બોમ્બ કાંડમાં એના ઉપર કેસ ચાલ્યો. અને પછી એ તો જેલમાં ગયા. જેલમાં એને યોગ દર્શન થયું. મહાપુરુષો જ્યારે આવો કારાવાસમાં હોય ત્યારે એની ચિંતનની ધારા સતત ચાલુ હોય છે. તો એણે સ્વનું ચિંતન શરૂ કર્યું, પરનું તો કરતા જ હતા, અને એની અંદર યોગ દર્શન થયો. કહે છે કે વિવેકાનંદજી એને 15 દિવસ સુધી સતત સ્વપ્નમાં આવી અને યોગ અંગેનું માર્ગદર્શન કરતા હતા. અને મહર્ષિએ નિર્ણય કર્યો કે હવે જો કારાવાસમાંથી મુક્તિ મળે તો મારે મારું કલ્યાણ કરવા માટે મહાયોગની સાધના કરવી, પરિપૂર્ણ યોગની સાધના કરવી. કેમ કે એને એક શ્રદ્ધા થઈ ગઈ, અદ્ભુત ચિંતનમાંથી એક શ્રદ્ધા થઈ, અને શ્રદ્ધા એ હતી કે ઇન વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. એક જ માણસની પૂર્ણતામાં લાખો લોકોનું કલ્યાણ સમાયેલું છે. ઇન વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. લાખો લોકોનું કલ્યાણ, મુક્તિ એક વ્યક્તિના પૂર્ણતામાં છે. જગતનો એક જીવ તીર્થંકર થાય છે, અનંત જીવોના કલ્યાણનું કારણ બને છે. જગતનો એક જીવ પૂર્ણ વિતરાગને કેવળ જ્ઞાન પામે છે, અનંત આત્માઓના કલ્યાણનું કારણ એ જીવ બને છે. આ સૃષ્ટિનો ક્રમ છે, આ વિધિનું વિધાન છે, આ વસુંધરાનો ન્યાય છે, આ કુદરતનો કાયદો છે. પણ આપણને આપણા અહમ અને કર્તૃત્વ ભાવ એટલો બધો છે કે આપણે આપણી પૂર્ણતાની બદલે, આપણી શુદ્ધતાની બદલે આપણે ગામમાંથી નવરા થતા નથી. અને એવો મનની અંદર ખોટો વહેમ છે કે આ બધાનું કલ્યાણ મારા કારણે જ ચાલી રહ્યું છે, હું જ આ બધું કરી રહ્યો છું, ઘર પણ હું જ ચલાવું છું, હું ન હોઉં તો કાંઈ બધું થાય નહીં. તું કાચી મિનિટમાં ઉડી જઈશ, શું થશે? આવી એને શ્રદ્ધા આવી તો એ છૂટ્યા પછી એ સીધા ત્યાંથી કારાવાસમાંથી નીકળ્યા અને બંગાળની અંદર જઈને ત્યાંથી સીધા ચંદ્રપુરમાં ચાલી લાગ્યા, જ્યાં ફ્રેન્ચ સત્તા હતી એટલે બ્રિટિશરો એને ફરી પકડી ન શકે. અને આવા અને અનુયાયીઓનું પ્રતિનિધિ મંડળ એને મળવા ગયું કે સાહેબ, તમે આ બધા આંદોલનો કરતા હતા, અમે તમારી પાછળ હતા, હવે તમે તો આ બધું છોડીને ચાલ્યા ગયા, તો અમારે શું કરવું? એણે કહ્યું કે જે મેં કામ હાથમાં લીધું છે જગતના કલ્યાણનું, એ મને લાગે છે કે હું આ બહારથી કરું છું એનાથી નહીં થાય, મારા પરફેક્શનથી થશે, હું પૂર્ણ યોગની આરાધના કરીશ, અને જો એમાં હું સફળ થઈશ તો મને ખાતરી છે કે મારા પૂર્ણ યોગનું સ્વરૂપ અનેક જીવોની શાંતિનું કારણ બનશે, સુખનું કારણ બનશે. મારે જે કરવું છે એ તો એ જ, સમાજને રાષ્ટ્રને સુખી કરવો છે, શાંતિ આપવી છે, તો એમાંથી થશે. અને અરવિંદનો પૂર્ણ યોગ કઠિન છે જરા સમજવો, પણ જે જે કરે છે એ જાણે છે કે એના પૂર્ણ યોગની અંદર એ કેટલું બધું જોઈ શકતા હતા. એને ભારતની સ્વતંત્રતા ક્યારે આવશે, કેવી રીતે આવશે, બધું જ કહેલું છે. એક એવી દિવ્ય શક્તિ એના જીવનની અંદર પ્રગટે છે કે જેથી કરીને જગતના જીવો માટે એ શાંતિનું કારણ બને છે. મહાપુરુષો બધા પોતાની આત્મિક શક્તિથી જગત ઉપર જે ઉપકાર કરે છે એ આપણી શારીરિક શક્તિથી આપણે ક્યારેય કરી શકતા નથી. કોઈ સમજે કે 25-50 લાખ રૂપિયાનું હું દાન આપી દઉં, કોઈ સમજે કે મારા બુદ્ધિના ઓલાથી હું લોકોના કેસ મફત લડી દઉં અને કોર્ટના કજિયા કરું, એનાથી કોઈ કલ્યાણ ન થાય. કે મારી ડોક્ટરીથી હું બધાને તંદુરસ્ત બનાવી દઉં, એના પણ એક વ્યક્તિની અંદર શુદ્ધ આત્મિક શક્તિ જાગૃત હોય તો અનેક જીવોનું શાંતિનું સુખનું કલ્યાણનું કારણ બની શકે છે. તો અહીંયા કહે છે, જે સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષો છે, આવા પુરુષો સ્વરૂપ જિજ્ઞાસુ છે. સત્સંગ, શાસ્ત્ર, સ્વાધ્યાય, જ્ઞાની પુરુષોનો સંગ અને સ્વકલ્યાણનું ચિંતન પછી એમને એક એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે હવે એ પોતાના એક છે એવા પુરુષો ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. એ પાસે એક કામ કરે છે હવે કે આ શુદ્ધતા લવવી સ્વરૂપની, તો અમારી તો જન્મો જન્મની કષાયની મલિનતા છે, રાગ દ્વેષની મલિનતા છે, મિથ્યાત્વના જાળા બાજ્યા છે, અજ્ઞાનનો કોઈ પાર નથી, આમાંથી આનો ટૂંકો માર્ગ કયો, અસરકારક માર્ગ કયો? તો આ આનંદગણજી બતાવે છે પ્રીતિ યોગ. હવે જગત પ્રત્યે જેટલી પ્રીતિ કરી છે ને એ બધી જરા બાજુ ઉપર ડિપોઝિટ કર અને હવે પરમાત્મા સાથે પ્રીતિ કર, અને એ મારા સ્વામી છે, હવે એ સિવાય હું બીજા કોઈ સાથે પ્રેમ નહીં કરું. મારી પ્રીતિનું ભાજન હોય તો પરમ તત્વ એવા પરમાત્મા છે, કારણ કે એ પ્રસન્ન થશે તો મારો સાથ કદી છોડશે નહીં. આમાં તો બાકીના સંસારી જીવોની પ્રીતિમાં ક્યારેક એ મારો સાથ છોડી ગયા અને ક્યારેક મેં એનો સાથ છોડી દીધો, ક્યારેક આપણને ફાવ્યું, ક્યારેક એને ન ફાવ્યું, આનું કંઈ ઠેકાણું નથી. જેની સાથે આપણે પ્રેમ કરીએ છીએ એ કાયમ રહીએ એવું માનવું નહીં. કેમ તમે હમણાં અહીંયા નથી જતા, ચા પીવા નથી આવતા? તો કે હમણાં બે હતી નથી, આવું હેલા કરે સંસારમાં. પણ પ્રભુની પ્રીતિ તો કે છે, જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ શુદ્ધ નહીંથી આત્માનું સ્વરૂપ છે, અને આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. એની શ્રદ્ધા થાય છે કે ભલે આ પરમાત્મા છે, એનો સ્થાપના નિક્ષેપ છે, પ્રતિમા છે, ચિત્રપટ છે, ચરણ પાદુકા છે કે કોઈ પણ પ્રતીક છે, પણ સ્થાપના નિક્ષેપ છે એ પરમ તત્વ છે. વિવેકાનંદજીએ અમેરિકામાં બહુ સરસ કહ્યું કે તમે મૂર્તિ પૂજાનો વિરોધ કરો છો કે શું કહો છો કે તો પથ્થર છે ને? તો કે મેં તો મારા જીવનની અંદર અભણમાં અભણ ભારતીય જ્યારે પૂજા કરતો હોય ત્યારે એને એ પથ્થર હું તારી પૂજા કરું છું એવું કહેતા તો સાંભળ્યો નથી. એ તો એને સાક્ષાત પ્રભુ ગણે છે. સ્થાપના નિક્ષેપ છે એ પોતાનું એક ભક્તિનું પ્રક્ષેપણ કરે છે, અને એને માટે થઈને તો કે એવા એવા દ્રષ્ટાંતો છે ભારતની અંદર કે જેણે જેણે એના પ્રભુ તરીકે સ્થાપ્યા છે એને 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 પથ્થર તરીકે નહીં પ્રભુ તરીકે એના સંગમાં રહ્યા છે, એની સાથે રહ્યા છે. પછી નરસિંહના પ્રસંગો પાર પાડ્યા હોય, મીરાને મદદ કરી હોય, નામદેવનો દૂધનો કટોરો પીધો હોય, કેટલા પ્રસંગો વર્ણવવા, જ્યાં જ્યાં શ્રદ્ધાનું ઉત્કૃષ્ટપણું છે, ઉત્કૃષ્ટપણું છે ત્યાં ત્યાં એ ઉત્કૃષ્ટપણામાં એ તત્વ એ સજીવ થઈને એની સાથે આવ્યું છે, કંઈ પથ્થર તરીકે નથી. આ તો આપણી જડ બુદ્ધિ છે સમજ્યા વિનાની, અને આપણને કોક એવા સંપ્રદાયના ઘેલા પુરુષો થઈ ગયા બહુ લાંબા વિચાર વિનાના, એને આ પ્રતિમાના સ્વરૂપથી આપણને છોડાવી દીધા. નામ સ્વરૂપ માન્ય છે તમને, ઋષભદેવ માન્ય છે અને ઋષભદેવની પ્રતિમા માન્ય નથી? તો ઋષભદેવ એ નામ નિક્ષેપ છે અને આ સ્થાપના નિક્ષેપ છે. ઋષભદેવ એ સિદ્ધ થઈ ગયા છે, ક્યાં અત્યારે હતા? કરોડો વર્ષ થયા. તો ઋષભદેવ શાંતિનાથ પાર્શ્વનાથ એ બધું માન્ય અને એની પ્રતિમા માન્ય નહીં. વિવેકહીન વાત જ્યારે થાય ત્યારે આ પરમ તત્વ ભૂલાઈ જાય, એની સાથેનું આપણું અનુસંધાન તૂટી જાય. અહીંયા આનંદગંજીએ કહ્યું, સહેલામાં સહેલો રસ્તો, સરળમાં સરળ માર્ગ, કે અનાદિથી પોતે પોતાને ભૂલી ગયો છે, જે સ્વરૂપ પોતાની હવે પોતાની પાસે નથી, એવું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે એ કહે છે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિને તન્મય કરે છે. આ કૃપાળુદેવ લખે છે. હવે ભગવાનના સ્વરૂપમાં એનું સ્વરૂપ છે. તમે હવેલીમાં ક્યાં ક્યાંય જો જાણતા હોય તો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વગેરે એ શબ્દ પ્રયોગ છે કે સ્વરૂપ સાથે રાખ્યું છે. કોઈ પણ જગ્યાએ હવેલી થાય તો કે સ્વરૂપ ક્યાંથી લે આવ્યા, અને મહારાજ ચાલતા હોય તો એની સાથે સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે એ સાથે રાખે, સ્વરૂપની સ્થાપના કરે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. મંદિરોની અંદર મૂર્તિ ઘડાતી હોય ત્યાં સુધી પથ્થર છે, પણ ઘડાયેલ મૂર્તિની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે મંત્રોથી, વિધિથી, ભક્તિથી, શ્રદ્ધાથી, ત્યારે એ પછી પથ્થર નથી રહેતો, એ પરમાત્મા બને છે. અને એનામાં એ પરમાત્માનું તત્વ સ્થાપિત થાય છે. એની અંદર પોતાની વૃત્તિને તન્મય કરી કે જેથી પોતાની સ્વરૂપ દશા જાગૃત થાય, રોજ પ્રભુના દર્શન કરી અને હે પ્રભુ, તારું વિતરાગી સ્વરૂપ, તારું સર્વજ્ઞ સ્વરૂપ, તારું નિર્વિકારી સ્વરૂપ, હે પ્રભુ તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. આ કોની સાથે બોલવાનું, કોની સામે બોલવાનું, કયા આલંબનથી બોલવાનું? એકમાં આપણી વૃત્તિને તન્મય કરી છે, સ્થાપિત કરી છે, અને એ દ્વારા કે જેથી કરીને જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ એને પ્રાપ્ત થાય. અત્યારે ભેદ છે બે સ્વરૂપમાં, શું ભેદ છે એ પણ સમજાય કે પરમાત્માનું સ્વરૂપ કેવું મુક્ત સ્વરૂપ છે અને પોતાનું સ્વરૂપ ઔપાધિક સ્વરૂપ છે. અમે સંસારની ઉપાધિથી જોડાયેલા છે, આદિ વ્યાધિ ઉપાધિથી. આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે, એને કોઈ સંસારની ઉપાધિ નથી, એ નિરુપાધિક છે. પરમાત્માનું સ્વરૂપ નિરુપાધિક છે અને પોતાના આત્માનું સ્વરૂપ ઉપાધિક છે. એટલે કહે છે કે આટલો જ ભેદ છે, હું જો મારી ઉપાધિને છોડી દઉં તો પરમાત્મા તારા સ્વરૂપમાં અને મારા સ્વરૂપમાં કોઈ ભેદ નથી. હું તારું સ્વરૂપ ત્યારે પામી શકું જો હું મારું ઔપાધિક સ્વરૂપ છે એને છોડી દઉં તો હું પણ શુદ્ધ સ્વરૂપને પામી શકું. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાન તુલ્ય જ છે. આ પોતાની સામે એક આદર્શ કે હવે મારે શું કરવું છે, મને પોતામાં અંતરદયા જાગી છે, હવે મારે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. પણ કેવું પ્રાપ્ત કરવું છે? હવે રોલ મોડેલ શું, આદર્શ શું, મારી સામે નમૂનો શું? તો આ પરમાત્માનું સ્વરૂપ, કે જેવું આ શુદ્ધ સ્વરૂપ છે, જેવું આ નિરુપાધિક સ્વરૂપ છે, જેવું આ મુક્ત સ્વરૂપ છે, એવું જ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે, જેથી કરીને કોઈ ભેદ ન થાય. કોઈ ભેદ થવો જોઈએ નહીં. એટલે કહ્યું છે કે પરમાત્માને નજર સામે રાખો, સંસારી પુરુષને નહીં. મોટા થયા છે, નેતા હતા, જય જયકાર થયો છે, એના ફોટાની પૂજા કરવાથી મુક્તિ પ્રાપ્ત નહીં થાય. એ તો રાગદ્વેષયુક્ત હતા, કસાયુક્ત હતા, એનામાં તો સંસારની ઉપાધિ હતી, સ્વરૂપ જુદું હતું. એ બદલ થઈ જશે, પરંતુ વિતરાગ પરમાત્માનું સ્વરૂપ એ તમને શુદ્ધ સ્વરૂપથી ક્યાંય આડાવડા જવા દેશે નહીં, સંસારના કોઈ વ્યવહાર પ્રપંચની અંદર જોડાવા દેશે નહીં. એટલે કહે છે કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ તો નિરાવરણ છે અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે. આપણને આવરણ છે. માયાનું આવરણ, મોહનું આવરણ, લોભનું આવરણ, માનનું આવરણ, અહંકારનું આવરણ, કેટલા અવગુણો બતાવવા. હું તો દોષ અનંતનું ભાજને છું કરુણા. અને સામે હે પ્રભુ, આવા અનંત દોષમાંથી એક પણ દોષ તારામાં નથી. ભક્તામર સ્તોત્રમાં માંગતુ સુરી કહે છે કે પ્રભુ દોષો સર્વે અહીં તહીં ફરે, દૂર એને દૂર જાય. જોયા દોષે કદી નવ પ્રભુ આપને સ્વપ્ન માયા. હે ભગવાન, બધા દોષો તારી આસપાસ હરે ફરે છે, એકની હિંમત નથી તારામાં પ્રવેશ કરવાની દોષની શક્તિનો. હે પ્રભુ, અમે તારું ચિંતન અહોરાત્રી કરીએ છીએ, સમગ્ર જીવનમાં તારી ભક્તિ કરીએ છીએ, પણ આચાર્ય મહારાજ કહે છે કે હે ભગવાન, સ્વપ્નમાં પણ તને દોષ સાથે ક્યારેય જોયો નથી. દીઠા દોષે કદી નવ પ્રભુ આપને સ્વપ્નમાં આયા. અરે સ્વપ્નમાંય તને હું દોષ થઈ જ જોતો નથી, સ્વપ્નમાંય તું તો નિર્દોષ નિરાકાર નિરંજન છો, કોઈ લેપ તને લાગેલો નથી. તો કે અમારું સ્વરૂપ આવરણ સહિત છે, દોષોનું આવરણ, અનંત દોષોનું આવરણ એ છે. અને એ જ ભેદ છે, વારંવાર પ્રભુની સાથે રહીને આપણે આપણી શુદ્ધતા કરવાની છે, કે એની જેવી શુદ્ધતા જેવી આપણી થાય. વસ્તુતા એ કોઈ ભેદ નથી, અને આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. આ આવરણ આપણા છે દોષોના, કષાયોના, રાગ દ્વેષના, વિકારોના, વિકૃતિઓના, અહંભાવના. આ આવરણ છે, એ જો ક્ષીણ થાય, ક્ષીણ થાય, એ આવરણ અત્યારે કર્મના રૂપમાં બંધાઈ ગયા છે. અને કૃપાળુદેવે છ પદના પત્રમાં કીધું કે કર્મ બંધથી વિપરીત એવા સાધનો ઉપાસવાથી તે કર્મબંધ શિથિલ થાય છે, અલ્પ થાય છે, મંદ થાય છે, ક્ષીણ થાય છે, ક્ષય થાય છે. પરમાત્માની સાક્ષીએ અને પરમાત્માના સાનિધ્યમાં આપણે એ સ્વરૂપની નજર સમક્ષ રાખી અને આ કરી શકીએ છીએ. પદાર્થ કેટલો શુદ્ધ થયું એ જાણવા માટે સોની કસોટીનો પથ્થર રાખે છે, અને કસોટીના પથ્થરમાં પહેલા 100% સોનું એનો લીટો હોય છે, અને નીચે બધા જે કંઈ આભૂષણો એનો હોય, એ બે વચ્ચે જુએ કે હજી કેટલો ફેર પડે છે, આનું તેજ અને આનું તેજ કેટલો ફેર પડે છે. એમ આપણે પણ કંઈ વાસણ શુદ્ધ કરવા હોય, કપડાં શુદ્ધ કરવા હોય, તો શુદ્ધ વસ્ત્ર કેવું છે ખબર હોવી જોઈએ, પછી ઘસાઘસ કરીએ. અને કર્યા પછી લાગે કે બહુ ટાઈમ થયો તોય જોઈને કહી શકીએ, હજી એવું નથી. મગજની અંદર એક ચિત્ર છે શુદ્ધતાનું, સફેદાઈ કેવી છે, સ્વચ્છતા કેવી છે. તો ગમે તેમ કદાચ માણસો કામ કરે તો આપણે કહીએ કે ફરીથી કર, હજી જોઈએ એવું થયું નથી, હજી એક ધોણ કપડાને કરવી પડશે, હજી એક પોતું વધારે મારવું પડશે, જોઈએ તેવી સ્વચ્છતા નથી. એમ પરમાત્માની સામે જોઈને ભક્ત રોજે રોજ પોતાની સ્વચ્છતા કેવી છે, શુદ્ધતા કેવી છે, પૂર્ણતા કેવી છે, એનું માપ લે છે. એટલે કહે છે કે આવરણ ક્ષીણ થવાથી, મારું આવરણ કેટલું ક્ષીણ થયું, એટલે આત્માનો સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. માટે પ્રભુની સાથે હું પ્રીતિ કરું છું, પ્રભુના સ્વરૂપની અંદર મારી વૃત્તિને તન્મય કરું છું. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અરિહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે. કેમ કે તે ભગવાન સંયોગી સિદ્ધ છે, સંયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી, એટલે અરહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપ લઈને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે, જે જાણહિ અરિહંતે દબ્બગુણ પવજ્જે વ્યહિમ, સો જાણહિ નિય અપ્પા મોહો ખલુ જાય તસ્સ લયમ. જે ભગવાન અરહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે, તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે તે નવમા સ્તવનમાં શ્રી આનંદગંજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું. જ્યાં સુધી આ સ્વરૂપ પ્રગટ્યું નથી, પૂર્ણ સ્વરૂપ, ત્યાં સુધી આવા સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનની ઉપાસના કર્તવ્ય છે. આપણી માન્યતા જે હોય તે આ પરમાત્મા સ્વરૂપ જ્ઞાની પુરુષ જે કહે છે એને આપણે સાંભળીને પરિણતિ કરીને શ્રદ્ધા કરવી. એ કહે છે, અરિહંત એવા સિદ્ધ ભગવાનની ઉપાસના, અરિહંત ભગવાનની ઉપાસના કર્તવ્ય છે. એ ભલે દેહધારી હોય, ભલે દેહધારી હોય, તો દેહધારીને કંઈ ને કંઈ પ્રકારના દેહના ધર્મ પણ હોય અને એના કર્મબંધ પણ હોય, પણ એનો કર્મબંધ એના આત્માને બાંધે નહીં. કર્મની વ્યવસ્થા પ્રમાણે બંધ પડે ને ભોગવાય, પણ અંદર રહેલું સ્વરૂપ છે એ બંધથી અલિપ્ત છે, એની દશા અબંધ છે. ઈર્યા પથિકી બંધ થયા કરે છે, એ ચાલે, ખાય પીએ ઉઠે બેસે બોલે ચાલે, બધું જ થાય. અરિહંત પરમાત્મા ઋષભદેવ ભગવાન 1,00,000 વર્ષ સુધી લોકોને દેશના આપી કેવડી પર્યાયમાં. ભગવાન મહાવીરે પણ 30 વર્ષનો કેવડી પર્યાયનો કાળ હતો, પણ અબંધ અવસ્થા છે. હવે એક પણ કર્મ એવું બંધાતું નથી કે ભગવાનને જન્મ મરણ કરવા પડે. એ કર્મને ભોગવવા માટે થઈને દેહ ધારણ કરવો પડે, ન, નિર્વાણ અવસ્થા છે. માણ એટલે શરીર, હવે એને શરીર ધારણ કરવું પડતું નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ. એને દેહ છે, એ દેહધારી છે, એ સિદ્ધ નથી. ઘણાના મગજમાં બફમ છે ને, અમે તો સિદ્ધની જ ઉપાસના કરી, અમે તો સિદ્ધને જ માનીએ, અમે આ નિક્ષેપને માનતા નથી. અરે સિદ્ધ તો અરૂપી છે, તમારા લક્ષમાં પણ નહીં આવે. તમે સિદ્ધને કેવી રીતે ધારણ કરી શકશો? સિદ્ધ બન્યા સિવાય સિદ્ધની ઉપાસના થાય નહીં. આ અરિહંત ભગવાન છે એ દેહધારી છે, તો પણ તે ભગવાન સ્વરૂપ સમવસ્થિત છે, પોતાના સ્વરૂપમાં અવસ્થિત થયેલા છે, સમપણે, સ્થિરપણે, સમવસ્થિત. અવસ્થિત એટલે સ્વરૂપમાં સ્થિત થવું તે. અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ ભેદ નથી. જેવું સિદ્ધનું સામર્થ્ય છે, એવું જ આ અરિહંત પરમાત્મા દેહધારી મુક્ત પુરુષનું સામર્થ્ય છે. એનું સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાન, દર્શન, ચારિત્ર કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી. એટલે અરિહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપ લઈને પામી શકે છે. અને એનું અહીંયા મહાત્માનો એક કૃપાળુદેવ ઉદાહરણ ટાંકે છે, ભગવાન કુંદકુંદાચાર્યજીનું, કે જેમણે લખ્યું છે, જે જાણે તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ગાથા મૂકી છે માગદીની, કે જે ભગવાન અરિહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, પોતાના આત્માનું સ્વરૂપ જાણે તે અને નિશ્ચય કરીને કદી મોહને પામતો નથી, તે ભગવાનની ઉપાસના અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, વિધિપૂર્વકની. અને કહે છે સુવિધનાથ સ્વામીનું સ્તવન જે આનંદ ગંજીનું છે 9માં, એમાં એણે પૂજનની વિધિ કીધી છે. 9 પ્રકારની પૂજા એ સુવિધનાથ સ્વામીના સ્તવનમાં આનંદ ગંજીએ કહ્યું છે અને પૂજાની સમાપત્તિ પણ બતાવી છે. તો એ વાત કહે છે કે એ તો જ્યારે પ્રસંગ આવે એટલે એમની ઈચ્છા છે કે 24 તીર્થંકરના સ્તવન ઉપરની વિવેચના લખવી, પરંતુ આપણા કમભાગ્યે પરમ કૃપાળુ દેવની આ અવસ્થા લંબાણી નહીં. અને આ પૂરા 2 સ્તવન પણ પૂરા થયા નહીં, એક થયું, બીજું અડધું થયું, અને એ 24 એનાથી લખી શકાય નથી. ભગવાન સિદ્ધને નામ ગોત્ર વેદની આયુષ્ય એ કર્મનો અભાવ છે, તે ભગવાન કેવળ કર્મ રહિત છે. ભગવાન અરિહંતને આત્મ સ્વરૂપને આવરણીય કર્મનો ક્ષય છે, પણ ઉપર જરાવેલા 4 કર્મોનો પૂર્વબંધ વેદીને ક્ષીણ કરતા સુધી તેમને વર્તે છે, જેથી તે પરમાત્મા સાકાર ભગવાન કહેવા યોગ્ય છે. સિદ્ધને આ 4 અઘાતી કર્મો એ પણ ગયા છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. એ જે દેહ સંબંધી કર્મો છે એ સિદ્ધને એ પણ ગયા છે, કારણ કે એ દેહ રહિત થયા છે, અશરીરી થયા છે, અરૂપી બન્યા છે. પણ અરિહંત પરમાત્માને આ 4 કર્મો હજુ વર્તે છે, વર્તે છે, છતાં પણ એના આત્માને બંધનું કારણ બની શકતા નથી. એટલે કે છે કે એ જ્યાં સુધી એ પૂર્વ બંધ એનો છે, આયુષ્યનો બંધ, નામનો બંધ, ગોત્રનો બંધ અને વેદનીયનો બંધ, એ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા અબંધ છે, આત્મા નિર્માણ અવસ્થામાં છે, પણ ત્યાં સુધી એનું વિચરણ ચાલુ છે. અને એ ક્ષીણ થાય ત્યાં સુધી એ પરમાત્મા સાકાર પરમાત્મા છે. જૈન દર્શનમાં પરમાત્માના 2 સ્વરૂપ, એક સાકાર પરમાત્મા અને બીજા નિરાકાર પરમાત્મા. સાકાર પરમાત્મા જીવતે જીવ દેહ સહિત કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરે, સર્વજ્ઞતા પ્રાપ્ત કરે અને અબંધ અવસ્થા પ્રાપ્ત કરે, એ સાકાર પરમાત્મા છે, એને કોઈ બંધન નથી. અને પરમાત્માના આત્માના જે ગુણો છે બધા જ ગુણો ત્યાં પૂર્ણપણે વિકસિત થયેલા છે. આવું આત્મ સ્વરૂપ સાકાર પરમાત્માનું છે. આ સાકાર પરમાત્માનો મહિમા કેટલો બધો છે કે આવા પરમાત્મા દેહ સહિત બિરાજે છે તો જગતના કેટલા જીવોનો ઉપકાર કરે છે. અરિહંતપણે વિચરતા એ જીવો જગતની અંદર મોક્ષ માર્ગનો ઉદ્યત કરે છે, મોક્ષ માર્ગની ચાલના કરે છે, આચારના બાંધા બાંધે છે, જગતના જીવોનું અજ્ઞાન દૂર કરે છે અને કેવી રીતે મોક્ષ માર્ગની સાધના થાય એ આ જીવો બતાવે. સિદ્ધ પરમાત્મા શું બતાવવાના હતા? સિદ્ધે કોઈ મોક્ષ માર્ગ નથી બતાવ્યો. જે કઈ ઉપકાર જગત ઉપર કર્યો છે, શાસનની સ્થાપના, આવા જે કઈ કહીએ આચાર માર્ગ ઉદ્યોત કરવાનો, એ બધું કામ અરિહંત પરમાત્માએ કર્યું છે. એનો ઉપકાર માટે કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર છેલ્લી ગાથા મૂકી, અદ્ભુત ગાથા. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન યગણી. અદ્ભુત છે, દેહ છે, જે દેહ અત્યાર સુધી કેટલા આવરણવાળો, કેટલા કર્મવાળો હતો, એ દેહ હોવા છતાં જેની દશા, આત્માની દશા, ચૈતન્યની દશા વર્તે, વર્તે છે, શાંત નથી, ઇઝ નોટ ડેડ, વર્તે દેહાતીત, એની દશા દેહાતીત વર્તે, દેહ હોવા છતાં દશાનું વર્તન દેહાતીત છે, દેહથી અસર પામતું નથી, દેહના પ્રભાવ નીચે નથી, દેહની ગુલામીમાં નથી. એમના ગુણો, એમનું વર્તન, એમની દશાનું ચલન દેહાતીત છે. એ જ્ઞાનીના ચરણ, આવા પૂર્ણ જ્ઞાની એના ચરણમાં વંદન કરીએ છીએ, કારણ કે મુક્તિનો માર્ગ આવા જ્ઞાનીઓથી થાય છે. આને કૃપાળુ દેવે પત્રાંક 837માં પરમ ગુરુ કીધા છે. એ પરમ ગુરુના માર્ગે ચાલનાર સદગુરુ હોય, પણ આ ગુરુ જગતના ગુરુ, આ ત્રિલોકના ગુરુ, આ વિશેષ અવસર છે.